रविवार की पाठशाला नो विषय पांच भाव संबंधी आपने चर्चा करी रहा छे, जेमा हमारा सुधी आपने शारीरिक भाव अने औपचारिक भाव अने शारीरिक भाव औपचारिक भाव अने शारीरिक भाव नी आपने ऑलरेडी चर्चा करी चुक्या छे। आपकी चर्चा नो विषय हमारा चाली रह्यो छे शारीरिक भाव शारीरिक भाव अनी चर्चा थोड़ी विस्तार वाली छे, તેથી આપણે એને ધીરે ધીરે લઈએ છીએ। હમણાં સુધી આપણે સાર્વભૌમિક ભાવ સંબંધી પણ ઘણી બધી ચર્ચા કરી, જેમાં સૌથી પહેલા આપણે ક્ષયોક્ષમ શબ્દ પહેલા આપણે બે વાર કીધી, ક્ષયોક્ષમ અને ક્ષાયોક્ષમિક ભાવ, બરાબર। થોડી થિયરી છે, થોડા ટેકનિકલ વર્ડ આવશે, થોડા શબ્દ તમને કદાચ નવા લાગશે, પણ બે ચાર વાર સાંભળશો તો એ શબ્દથી પરિચિત થવાથી તમને ભાવ પણ એકદમ ખ્યાલમાં આવશે। ચલો આપણે વધારે ભૂમિકા ન બાંધતા આપણે વિષય ચાલુ કરીએ છીએ। ક્ષયોક્ષમ કર્મની અપેક્ષાએ આપણે અગર પ્રયોગ કરતી શબ્દનો તો શું શબ્દનો પ્રયોગ કરશું, ક્ષયોક્ષમ। અને ભાવ જીવના ભાવની અપેક્ષાએ અગર આપણે વાત કરશું તો શું બોલવાનું, ક્ષયોક્ષમ, બરાબર। એક એક પોઈન્ટ લઈએ। બીજી વાત કે કર્મના ક્ષયોક્ષમ અને જીવના ક્ષયોક્ષમિક ભાવ વચ્ચે જબરજસ્ત નિયમિત નૈમિત સંબંધ છે। પાંચ ભાવ છે એ જીવના અસાધારણ ભાવ છે, જીવ સિવાય બાકીના કોઈ દ્રવ્યમાં આ ભાવો જોવામાં આવતા નથી। તેથી ઉમા સ્વામી આચાર્યએ તત્વાર સૂત્ર ગ્રંથમાં બીજા અધ્યાયના પહેલા સૂત્રમાં એને નિજ ભાવ કીધા। કયા ભાવ કીધા, નિજ ભાવ, કારણ કે જીવ સિવાય આ ભાવ બીજા કોઈ દ્રવ્યમાં જોવામાં આવતા નથી। આગળ આપણે વાત કરીએ તો આપણે ક્ષયોક્ષમ ને ત્રણ શબ્દમાં આપણે ડિવાઈડ કરીએ, કયા ત્રણ શબ્દમાં, ક્ષય ઉદય અને ઉપશમ, બરાબર, ક્ષય ઉદય અને ઉપશમ। હવે ક્ષયમાં આપણે શું લીધું હતું, ક્ષયમાં આપણે કયો શબ્દ લીધો હતો, ઉદ્યા ભાવી છે, ક્ષય નો અર્થ શું લીધો, ઉદ્યા ભાવી છે। ક્ષાયિક ભાવમાં જે કર્મનો ક્ષય થાય છે એ અર્થ અહીંયા નહીં લેવાનો, નહીં લેવાનો, શું શબ્દ લેવાનો, શું ભાવ લેવાનો, ઉદયા ભાવી છે એટલે ઉદય નો અભાવ છે, એ કર્મના ઉદય નો, એ રૂપે ઉદય નો અભાવ છે, એ કર્મ એ રૂપે વર્તમાનમાં ઉદયમાં નથી આવતો એને કહેવાય ઉદયા ભાવી છે। સેકન્ડ શું લીધું તું, સદ અવસ્થા રૂપ ઉપશમ, બરાબર, સદ અવસ્થા રૂપ ઉપશમ એટલે જે અવસ્થામાં છે એ જ અવસ્થામાં રહેશે અને ઉપશમિત થઈ જશે, એની ઉદીર્ણ નહીં થાય અને એ જલ્દી ઉદયમાં નહીં થાય। ખાલી એ ભાવ સમજો, ખાલી સદ અવસ્થાનું ઉપશમ નો અર્થ શું, જલ્દી જલ્દી જલ્દી, સદ અવસ્થાનું ઉપશમ નો અર્થ જે અવસ્થામાં છે જ્યાં છે ત્યાં રહેશે, ઉદીર્ણ થઈને જલ્દી ભવિષ્યમાંથી વર્તમાનમાં ઉદયમાં નહીં આવે। સદ અવસ્થાનું ઉપશમ, ભવિષ્યમાં ઉદયમાં આવવાનું છે તો ત્યારે આવશે, વર્તમાનમાં એનો શું થઈ ગયો, ત્યાં ઉપશમ છે। આજે આપણે ઘટિત કરશું આખા ભાવને આપણે એક પ્રકૃતિ લઈને। પછી ત્રીજો શબ્દ શું હતો, ઉદય થઈ ગયો, ક્ષય ને ઉક્ષમ થઈ ગયો. બીજો શબ્દ હતો ઉદય. ઉદય નો અર્થ સૂર્ય નો ઉદય નો ફળ દાન સામર્થ્ય પ્રગટ થવું. ઉદય એટલે ફળ દાન સામર્થ્ય નું પ્રગટ થવું, એટલે ફળ આપવું. હવે ફળ કઈ રીતે આપે છે, એમાં શું થાય છે, શું નહીં, કેવો નિમિત્ત નૈમિત્તિક સંબંધ છે, એની આખી આપણે ચર્ચા કરીને થોડી પ્રેક્ટિકલ ચર્ચા કરી. ચલો આટલું થઈ ગયું. તો ત્રણ શબ્દ થઈ ગયા. કયા કયા ત્રણ? શરીર, ઉદય અને ઉષ્ણ. આપણે એની પરિભાષા પણ આખી એક ત્રણ વાક્યમાં લખી હતી, એ આપણે પછી રિપીટ કરીએ જયારે આપણે એને પ્રકૃતિમાં ડેપોલ્યુ કરશું ત્યારે ઘટે. હવે અમે સૌથી પહેલા આપણે શું શીખ્યા હતા, કર્મ કેટલા પ્રકારના મૂળ પ્રકૃતિ છે, જે રીતે ડિવિઝન કરીએ પછી આપણે આગળ વિષય વધારે. બે મિનિટમાં જલ્દી. મૂળ પ્રકૃતિ મૂળ, હમણાં મૂળ પ્રકૃતિ એટલે આ હમણાં આઠ લો બરાબર. પછી આઠમાં આપણે બે માં ડિવાઈડ કર્યું, ચાર ધાતી અને ચાર અધાતી બરાબર. થોડો આજે ઉપયોગ રાખજો, નહીતર પહેલેથી ઉપયોગ નહીં રાખો ને તો નહીં સમજાય, વિશે નહીં સમજાય, બધું ઉપરથી જશે અને મને નથી જોતું કે એવું થાય. ઓકે, એટલે હું બોલું છું, બોલાવું છું, તો અહીંયા ઉપયોગ રાખજો. જે આવશે આવીને સેટિસ થઈ જશે, એકબીજા સામે નહીં જોતા, મારી સામે જોજો. ઓકે, હવે સેકન્ડ શું કીધું કે ચાર ધાતી કર્મ ચાર અધાતી બરાબર. હવે આપણે વાત એ કહી હતી કે ક્ષયોક્ષમ ભાવ ચાર અઘાતી કર્મમાં ઘટિત નહીં થાય. અઘાતી કર્મમાં ખાલી બે અવસ્થા ઘટિત થશે, એક તો ઉદય અને એક ક્ષય બરાબર છે. ઉદય અને ક્ષય અવસ્થા અઘાતીમાં ઘટિત થશે, ઉપશમ અને ક્ષયોક્ષમ અવસ્થા અઘાતીમાં ઘટિત નહીં થાય. ક્યારે એવું નહીં બને કે અઘાતી નો ઉપશમ થઈ ગયો કે અઘાતીમાં ક્ષયોક્ષમ થઈ ગયો, એવું નહીં બને. ઓકે, અગે હવે આપણે ઘાતી પર આવીએ. અઘાતી ક્લિયર થઈ ગયું, હવે આપણે ઘાતી પર આવીએ. તો ઘાતી કર્મમાં ક્ષયોક્ષમ ભાવ ઘટિત થશે બરાબર છે. ઘાતી કર્મમાં ક્ષયોક્ષમ ભાવ ઘટિત થશે, ઘાતી કર્મમાં ઉદય ભાવ પણ ઘટિત થશે, ઘાતી કર્મમાં ક્ષય ભાવ પણ ઘટિત થશે અને ઘાતી કર્મના મૌનીય કર્મમાં ઉપશમ ભાવ પણ ઘટિત થશે બરાબર છે. તો ઘાતી કર્મમાં બધું ઘટિત થશે એની શોધ. ચલો હવે આગળ બધું થઈ ગયું છે એટલે થોડું ફાર જાઓ. હવે આગળ આપણે શું વાત કરી હતી કે જે ઘાતી કર્મ છે બરાબર, એમાં આપણે શું વાત કરી કે ક્ષયોક્ષમ ભાવ ઘટિત થશે. હવે આપણે ભિન્ન ભાવ પર આવીએ, એના ગુણો પર આવીએ અને એની અવસ્થાને સમજીએ. એની પહેલા આપણે થોડું કર્મનું સમજી લઈએ અને પછી આપણે ભિન્ન ભાવ સાથે કનેક્ટ કરીએ. બહુ સરસ કનેક્શન છે, બહુ પ્રયોજનભૂત વિષય છે અને આપણને એક પુરુષાર્થની જે તમને ધારા ઉપડે એ માટેનો આખો આ પ્રકરણ છે. ઓકે, હવે સામો શું કીધું કે જે ઘાતી કર્મ છે, જે મૂળ પ્રકૃતિઓ છે, એ મૂળ પ્રકૃતિઓનો જયારે બંધ થાય છે, જયારે એનો આશ્રમ થાય, જીવનો અહીંયા ભાવ થાય અને જયારે એનો આશ્રમ એટલે કર્મોનું આવવું અને પછી કર્મનું બંધાવવું, તો જયારે બંધ થાય ત્યારે એ બંધ ચાર પ્રકારથી થાય છે, જેની આપણે ચર્ચા કરી છે. બધાને ખબર છે, પ્રકૃતિ, પ્રદેશ, સ્થિતિ અને અનુભવ બરાબર છે. અનુભવની અપેક્ષાએ, એટલે પોઈન્ટ લઉં છું, રિવાઇઝ કરતા જજો જલ્દી જલ્દી માઇન્ડમાં. અનુભવની અપેક્ષાએ જે ઘાતી કર્મની ટોટલ ચાર અને એનું સબ ડિવિઝન એક્સેલન્ટ, એનું સબ ડિવિઝન કેટલું તો કે 47. તો અનુભવની અપેક્ષાએ ઘાતી કર્મમાં, સમજાય છે, અનુભવની અપેક્ષાએ ઘાતી કર્મની 47 પ્રકૃતિઓમાં ભેદ પડે છે. પાછું બોલું છું, ધીરે બોલું છું, શાંતિથી સાંભળજો. અનુભવની અપેક્ષાએ ઘાતી કર્મ, હમણાં હું કર્મની વાત કરું છું, સ્ટીલ આઈ હેવ નોટ કમ ઓન ભાવ. જીવના ગુણ અને ભાવની વાત બે મિનિટમાં ચાલુ કરશું, પહેલા આ એક રિવિઝન કરી લો. અનુભવની અપેક્ષાએ ઘાતી કર્મની 47 પ્રકૃતિઓમાં બે રિવિઝન પડે છે. એક તો સર્વઘાતી પ્રકૃતિઓ, વેરી ઇમ્પોર્ટન્ટ વર્ડ, વેરી ઇમ્પોર્ટન્ટ બીકોઝ ઇટ મીન્સ અ લોટ. ઓકે, સર્વઘાતી પ્રકૃતિ અને દેહઘાતી પ્રકૃતિ અનુભવની અપેક્ષાએ કરે. ઓકે, એની આપણે ચર્ચા લાસ્ટ ટાઈમ કરી હતી, આપણે બહુ હોશે હોશે એનું ડિવિઝન પણ કર્યું હતું કે કેટલી સર્વઘાતી પ્રકૃતિ છે ને કેટલી દેહઘાતી પ્રકૃતિ. ઓકે, ચલો જલ્દી ડિટેલમાં નથી જતી, ખાલી હું તમને એ પૂછી લઉં કે 47 જે પ્રકૃતિ છે એમાંથી સર્વઘાતી પ્રકૃતિઓ કેટલી છે. પહેલા તો સર્વઘાતી એટલે સમજાય છે ને, એની પણ આપણે પરિભાષા લીધી હતી, સર્વઘાતીની પરિભાષા જલ્દી. જીવના જ્ઞાન આદિ ગુણોનો અર્થાત એની પર્યાયોમાં એ શક્તિની સર્વથા વ્યક્તતા ન થવી, શક્તિની સર્વથા વ્યક્તતા ન થવી. જે રીતના કેવળ જ્ઞાન શક્તિ છે તો પર્યાયમાં હમણાં એનું શું છે, સર્વથા અવ્યક્ત પણ. So that is sarva bhati. Jeevna jnanadi gunonu paryayma sarvata vyakta na thavu innam sarva bhati. Okay, એટલે એ વ્યક્ત ન થયું અહીંયા પર્યાયમાં, જીવની પર્યાયમાં, એના સામે કયા કર્મનો ઉદય નિમિત્ત છે? તો કે સર્વઘાતી પ્રકૃતિ. આપણે શું આગળ ઉદાહરણ સમજાય છે? તો સર્વઘાતી પ્રકૃતિ એટલે સર્વથાનો ભાગ છે, પર્યાયમાં સ્વભાવનો સર્વથા ભાગ છે. એવું નથી કે અંતિક એની પ્રગટતા છે. આટલું સમજાયું? અને દેશ જાતિ એટલે અંતિક એની વ્યક્તતા, એક દેશ વ્યક્તતા, અંશત વ્યક્તતા થઈ અને અંશત વ્યક્તતા ન થવી, દેટ ઇઝ એ છે. ઓકે, ચલો બેક ટુ સર્વઘાતી દેશ જાતિ. તેની પ્રકૃતિ છે ભાતી કર્મ ટોટલ. બોલો બોલો, મારી સાથે બોલવું પડશે જલ્દી. કોઈનું મૌન નથી ને, મૌન તો હાથ ઉપર કરો. અરે છે કે નહીં? તો બોલવાની તો છૂટ છે, બધા બોલો. 47 પ્રકૃતિ કોની છે? વેરી ગુડ, ભાતી કર્મ. એમાં આપણે હવે શું ડિવાઈડ કરવાનું છે? સર્વ ભાતી અને કોની અપેક્ષા એ? એક્સિલન્ટ, વેરી ગુડ. તમે આન્સર આપો ને બહુ ખુશી થાય. સમજાય છે? તો કેટલા બીજા કે ઘાત, અરે અનુભાવ ની અપેક્ષા એ કેટલી પ્રકૃતિઓ 47 માંથી સર્વ ભાતી? સુપર. કેટલી પ્રકૃતિઓ? 21 પ્રકૃતિ છે સર્વ ભાતી અને 26 પ્રકૃતિ છે બરાબર છે. એના આપણે નામ લખ્યા હતા, લિસ્ટ બનાવ્યું હતું. આઈ ડોન્ટ થિંક આઈ હેવ ટુ રિપીટ ઇટ અગેન. એમાં કોઈને કઈ ક્વેશ્ચન હોય તો મને પૂછી દેજો. ઓકે, એક બે ફોન તો આવી ગયા હતા મને ક્વેશ્ચન માટે. 21-26 માં ગડબડ થતી હોય તો હવે ક્લિયર થઈ ગયું હશે. મને ખબર છે અહીંયા કોનો પ્રશ્ન હતો, તો એ ક્લિયર થઈ ગયું છે. બરાબર, તો 21 પ્રકૃતિ અને 26 ટોટલ કોની? વેરી ગુડ. અને આ ભાતી? વેરી ગુડ. ટોટલ અને મૂળ પ્રકૃતિ? ચલો વેરી ગુડ. ઓકે, તો હવે આપણે આવી જઈએ તેના ઉપર. એક નવું વાક્ય, નવું વાક્ય તો નહીં, આપણે બોલ્યા છે ઘણી વાર. જે સર્વઘાતી પ્રકૃતિ છે એના બધા જ સ્પર્ધકો, સ્પર્ધક સ્પર્ધક એટલે તમે જેના સ્પર્ધક શું છે, આ પ્રકૃતિ શું છે, આ સર્વઘાતી શું છે, ધીરે ધીરે સમજ્યા. થોડા થોડા તો વર્ષથી ફેમિલી થઈ ગયા કે નહીં 4-5 અઠવાડિયામાં? અરે બોલો, હાજી કે નાજી? વેરી ગુડ. સર્વઘાતી પ્રકૃતિના બધા સ્પર્ધકો એટલે પ્રકૃતિના જે પરમાણુઓ છે, સમજાય છે? પરમાણુઓ, તો એ બધા જ પરમાણુ સર્વઘાતી પ્રકૃતિના બધા સ્પર્ધકો સર્વઘાતી છે. બોલો એકવાર બધા મારી સાથે, સર્વઘાતી પ્રકૃતિના બધા સ્પર્ધકો સર્વઘાતી અને દેશઘાતી પ્રકૃતિના થોડા સ્પર્ધક સર્વઘાતી અને થોડા સ્પર્ધક. મને એ કઈ પૂછતા હતા, આ બધું બરાબર છે, સમજાયેલો છે, પણ આ બધું આમ આત્મા સાથે કેવી રીતના કનેક્ટ કરું? તો એને આજે આપણે કનેક્ટ કરું. ચલો આજે કરું. ઓકે, સારો પ્રશ્ન છે. આત્મા સાથે આ બધું કેવી રીતના કનેક્ટ થાય, તત્વ સાથે કેવી રીતના કનેક્ટ થાય? બરાબર, તો કઈક હશે પ્રયોજન એની માટે લખ્યું છે. હવે સાંભળો, હવે શું કે છે જો. આટલું થઈ ગયું, બે વાક્ય થયા. કયા બે વાક્ય? હું રિપીટ કરાવું છું કારણ કે આ એકવાર યાદ રહેવું જોઈએ બરાબર, કારણ કે હવે એના ઉપર જ આપણે 1.5 કલાક રમવાનું છે. સમજાય છે? આ શબ્દોથી જ આપણે બરાબર સમજવાનું. સર્વઘાતી પ્રકૃતિના બધા સ્પર્ધક, દેશઘાતી પ્રકૃતિના બધા સ્પર્ધક થોડા, વેરી ગુડ ચાલી, થોડા વેરી. ઓકે, હવે નેક્સ્ટ પોઈન્ટ. આટલા આટલા પોઈન્ટ સમજાઈ ગયા, એટલા આવ્યા. નેક્સ્ટ પોઈન્ટ, ક્ષયોક્ષમ ભાવ જેને આપણે હવે ઘટિત કરશું અને એમાંથી આપણે પ્રેક્ટિકલ કાઢશું. મને એક ક્ષયોક્ષમ ભાવ તેમાં ઘટિત થશે સર્વઘાતી પ્રકૃતિઓમાં જે 21 છે એમાં, કે પછી દેશઘાતી પ્રકૃતિમાં? બોલો બધા, વેરી ગુડ. દેશઘાતી પ્રકૃતિમાં ક્ષયોક્ષમ ભાવ ઘટિત થાય, સર્વઘાતી પ્રકૃતિમાં ક્ષયોક્ષમ ભાવ ઘટિત થશે જ નહીં. કેમ? કારણ કે સર્વઘાતી પ્રકૃતિના બધા સ્પર્ધક. વેરી ગુડ, એક્સિલન્ટ. જોતી બોલો, આન્સર આવડે. સર્વઘાતી પ્રકૃતિના બધા સ્પર્ધક, તેથી એમાં ક્ષયોક્ષમ ભાવ ઘટિત. એક્ઝામ્પલ લો ને, કેવળ જ્ઞાનાવરણીય કર્મ નો ક્ષયોક્ષમ છે, કેવળ જ્ઞાન નો ક્ષયોક્ષમ છે. બોલો કેવું લાગશે? કેવું છે? કેવળ જ્ઞાન નો ક્ષયોક્ષમ છે નહીં? બરાબર, તો એમ નથી ભાઈ. કેવળ જ્ઞાનાવરણીય કર્મ સર્વઘાતી હોવાના કારણે, એના બધા સ્પર્ધક સર્વઘાતી હોવાના કારણે એમાં ક્ષયોક્ષમ ભાવ ઘટે નહીં. સમજાય છે? મને તો બહુ મજા આવે છે, અને તમારો આનંદ હું મારો આનંદ લઉં, ખ્યાલ આવે છે? હવે કર્ણાયોગ અને દ્રવ્યાયોગનો કેવો અદ્ભુત અનુપમ સુમેળ છે, સુમેળની આપણે ચર્ચા કરીએ. ખ્યાલ આવે છે? હવે શું કીધું કે ક્ષયોક્ષમ ભાવ તેમાં ઘટિત થશે? દેખાતી પ્રકૃતિમાં ઘટિત થશે. કેમ ઘટિત થશે? કારણ કે કેમ કારણ કે દેખાતી પ્રકૃતિના થોડા સ્પર્ધા દેખાતી છે. અને ચલો ના વી કમ ટુ ધ પોઈન્ટ, બરાબર. આજે રિવિઝન જલ્દી કરીશું ને, સાવાથી તો આપો. હા ચલો, હવે આપણે પોઈન્ટ પર આવીએ. મતિ ધ્યાના વર્ણીએ, આપણે જે લીધી ને દેખાતી 26 દેખાતી પ્રકૃતિ લીધી હતી આપણે. બોલી ગયો એકવાર નામ, કોઈને યાદ છે? યાદ કર્યા કોઈએ? ચલો 26 દેશ ખાતી ના ખાલી નામ બોલું છું. મતિ ધ્યાનાવરણ, શ્રુત ધ્યાનાવરણ, દેશ ખાતી પ્રકૃતિના નામ બોલું છું. પછી મતિ ધ્યાન ને લેશું આ, અને પછી એમાં આપણે પહેલા આપણે ઓવરઓલ આપણે દેશ ખાતીના નામ બોલીએ. મતિ ધ્યાનાવરણીય, શ્રુત ધ્યાન, તમે લાસ્ટ ટુ લાસ્ટ સેક્શન માં નોટ આપેલા, નોટ તમે સાંભળી લીધું હશે. વેરી ગુડ. મતિ ધ્યાનાવરણીય, શ્રુત ધ્યાનાવરણીય, અવધિ ધ્યાનાવરણી અને મનપર્યાય ધ્યાનાવરણી, બરાબર. આ ધ્યાનાવરણી ની 5 પ્રકૃતિ માંથી 4 પ્રકૃતિ દેખાતી અને કેવળ ધ્યાનાવરણીય પ્રકૃતિ. ફર્સ્ટ ટાઈમ આવ્યું છે, ફર્સ્ટ ટાઈમ. ઓનેસ્ટલી એને ઓનેસ્ટલી ખરાબ નહીં લગાડે, કાંઈ નહીં સમજાય, પણ તો પણ સાંભળ, કાને શબ્દ પડે એ પણ અવભાગ્ય, બરાબર છે. સમજાશે જો, બરાબર. તો મતિ ધ્યાનાવરણી ની 5 થઈ ગઈ, 1 સર્વખાતી પ્રકૃતિ અને 4 રૂપાવેણ, બરાબર. ચલો આગળ, હવે દર્શનાવરણીય કર્મ ની કેટલી પ્રકૃતિ છે? ઓકે, વેરી ગુડ. 9 છે, તો 9 માંથી 3 ને નાખો, વેરી ગુડ. અને 6 ને નાખો, નાખો એટલે આપણે નાખી નથી, છે. ઓકે, હા, તો 3 કઈ દેખાતી? કઈ ચક્ષુ દર્શનાવર, ચક્ષુ દર્શન નહીં બોલવાનું, શું બોલવાનું? ચક્ષુ દર્શનાવર, અચક્ષુ દર્શનાવર, અવધિ દર્શનાવર્ણ ઇઝ દેખાતી અને બીજી બધી સમજાય. કેવળ દર્શનાવર્ણ, નિદ્રા નિદ્રા નિદ્રા, પ્રચલા 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 અને જ્ઞાન, આ બધી કઈ છે? એક્સિલન્ટ, ચલો, વેરી ગુડ, વેરી ગુડ. આઈ ઇમ્પ્રેસ્ડ એન્ડ હેપી. ચલો આગળ, કયું કર્મ આવ્યું હવે? તમને ખબર છે, તું શીખીએ છે આપણે ગોમટતા ધવલા જય ધવલા મા ધવલા ના પાઠ શીખીએ છે, સમજાય? ખુશી થવી જોઈએ. ચલો આગળ, હવે મૌનીય કર્મ કેટલી છે ટોટલ? અરે વાહ, વેરી ગુડ. 28 પ્રકૃતિ છે ટોટલ. એમાં એમાં બે મેઇન છે, વેરી ગુડ. દક્ષિણ મૌનીય, ચારિત્ર મૌનીય, 25. 3+25, મેથ પણ સારું છે, રુચિ પણ છે, એટલે બધું સાથે કામ આવશે. ચલો વેરી ગુડ. તો 28 પ્રકૃતિ કોની? એમાં સર્વભાતી કેટલી? સૌથી પહેલા સર્વભાતી કેટલી? ચલો જલ્દી. હા, પહેલા આપણે દર્શન મોની ની 3 માંથી લઈએ. દર્શન મોની ની 3 માંથી સર્વભાતી છે, સર્વઘાતી ને, સોરી સોરી, એમ આવી રહેશે, ડોન ચાલે નહીં. હા, બરાબર ભણી રહ્યા છે. સર્વઘાતી છે, હું જોઉં છું દેશ ઘાતી ના દુશ્મન, પૂછી છું સરળ, મારો ઘોટાળો થાય. સર્વઘાતી છે, જલ્દી બોલો, પાછળ વાળા બોલો, આગળ વાળા બોલો, વચલા બોલો. અરે બે વચ્ચે વચ્ચે, પ્રજ્ઞા બેન વચ્ચે છો ને તમે? હા, વચ્ચે છો. બોલો કેટલી સર્વઘાતી? કોના માંથી? ટોટલ કેટલી? તો 2 અને 1. કઈ બે ને કહીએ? મિથ્યાત્વ અને મિથ્યાત્વ ને મિશ્ર સર્વઘાતી અને સમ્યક પ્રકૃતિ એ દેશ. અરે વાહ, એ બરાબર. અને ગુરુદેવ હોતે યહાં કેટલા ખુશ થા, કેટલા ખુશ થા, ત્યાં ભગવાનનો ભણે છે, સમજાય છે. પણ એમાંથી આપણે દ્રવ્ય ને કાઢવાનું છે, અને એ કાઢશું. ચલો જમી જલ્દી, હવે લાસ્ટ નહી, ચારિત્ર મોની નહી, પછી એમાંથી સર્વઘાતી આપણે ગણી, આપણે ઉત્સાહ જો, વેરી ગુડ. ચલો જલ્દી આપણે ગણી, સર્વઘાતી આનંદાનુબંધી અપ્રત્યાચાન પ્રત્યાચાન કેટલી થઈ, અને દેશઘાતી સ્વંજલન 4 અને 9 કચાય દેશ. એક્સિલન્ટ. અને અંતરાય કર્મ ના ટોટલ કેટલા ભેદ છે? 5. સર્વઘાતી અને દેશઘાતી અને સર્વઘાતી, તમારું ગણિત બહુ કાચું લાગે છે. 5 દેશઘાતી અને 1 પ્રકૃતિ સર્વઘાતી. ચલો આટલું થઈ ગયું રિવિઝન. હવે આપણે આજે એક ઇમ્પોર્ટન્ટ, હવે જે હું 15 મિનિટ બોલવાની છું, 10 મિનિટમાં પૂરું થઈ જાય, એક જે બોલવાની છે થોડું હાર્ડ છે. તમે થોડું સમજવાની કોશિશ કરજો. હવે આપણે સર્વધાતી પ્રકૃતિમાં આપણે શું કીધું કે સંયોગક્ષમ ભાવ ઘટે થાય, તો વી આર ગોઈંગ ટુ પિક વન સર્વધાતી પ્રકૃતિ અને એમાં આપણે સંયોગક્ષમ ભાવ ઘટી કરીને જોવાના છે કે કેવી રીતના એમાં સંયોગક્ષમ ભાવ ઘટે થાય. અન્ડરસ્ટુડ? સમજાયો મારો પ્રશ્ન? પાછળ જલ્દી શું કરવાના છે આપણે? હા, હાથ ઉપર કરજો, બોલો શું કરવાના છે? જે દેશભાતી પ્રકૃતિઓ છે 26, એમાંથી આપણે એક પ્રકૃતિ લેશું અને એમાં આપણે સંયોગક્ષમ ભાવની પરિભાષા ઘટિત કરીને જોશું કે કેવી રીતના એમાં સંયોગક્ષમ ભાવ ઘટિત થાય. આટલું સમજાયું? 10 મિનિટ થોડું આપીએ, એના પછી આપણે એમાંથી આખું પ્રેક્ટિકલ કરો. ચલો, નાઉ વિથ મી, વેરી વેરી અટેન્ટિવ, ઓકે? જો પહેલા એની પરિભાષા કોઈને આજે 3 વાક્ય હું બોલી હતી, સંયોગક્ષમને 3 વાક્ય, 3 પરિભાષા બોલી, 3 લાઈન બોલી હતી પરિભાષા. હા ચલો, પાછળથી આગળ બોલતા સુપર, બોલો જલ્દી. ચલો, વર્તમાનકાલીન, એક્સેલન્ટ, હજી વ્યવસ્થિત બોલવું હોય, એકદમ સ્પેસિફિક. વર્તમાનકાલીન દેશભાતી પ્રકૃતિ ના હવે આપણે લોકો સંયોગક્ષમ ભાવ ઘટિત કરીએ. તો નાઉ ફોકસ ઓન દેશઘાતી પ્રકૃતિ. તો શું લેવાનું રહે? દેશઘાતી પ્રકૃતિમાં સંયોગક્ષમ ઘટિત થાય છે ને, તો ટુ બી વેરી સ્પેસિફિક, પરિભાષા આખી હું બોલું છું, ધ્યાનથી સાંભળો. વર્તમાનકાલીન દેશઘાતી પ્રકૃતિના સર્વઘાતી સ્પર્ધકોનો, સમજાય છે? અરે વાહ, વેરી ગુડ. ઉદ્યા ભાવિ શૈલી અને ઘટિત કરીએ, અમને બહુ મજા આવશે. જો થોડો કલાલોગ નો રસ્તી હશે ને જીવ, એટલે બહુ મજા આવશે. પહેલા શું વાક્ય બોલી હું? વર્તમાનકાલીન દેશઘાતી પ્રકૃતિ, પ્રકૃતિ દેશઘાતી, અને એમાં આપણે કીધું ને બે ટાઈપ ના સ્પર્ધક છે. તો જે સર્વઘાતી સ્પર્ધક છે, થોડાક શબ્દો નો ભાવ પકડજો. દેશઘાતી પ્રકૃતિ છે અને એનું એક જ્ઞાના નહીં મતી જ્ઞાના વર્ણીય દેશઘાતી પ્રકૃતિ ને આપણે લઈએ એઝ એક્ઝામ્પલ. પરિભાષા બોલું છું, પછી મતી જ્ઞાના વર્ણીય જે પ્રકૃતિ છે એમાં આપણે ઘટિત કરશું અને પછી આપણે જોશું કે એમાં પ્રેક્ટિકલ શું છે. સમજાય છે બધાને? હાજી કે નાજી, બધાને ખ્યાલ આવે છે શું બોલું છું? ચલો પાછું શું કીધું? વર્તમાનકાલીન દેશઘાતી પ્રકૃતિ. હવે જયારે આપણે ઘટિત કરશું ને ત્યારે આપણે દેશઘાતી પ્રકૃતિ ની બદલે શું બોલશું? મતી જ્ઞાના વર્ણીય કર્મ ની પ્રકૃતિ એમ બોલું. ઓકે, પહેલા પરિભાષા બોલું છું. વર્તમાનકાલીન દેશઘાતી પ્રકૃતિના સર્વઘાતી સ્પર્ધકોનો બરાબર, ભવિષ્યકાલીન એક દેશઘાતી પ્રકૃતિના સર્વઘાતી સ્પર્ધકોનો સર અવસ્થા રૂપ ઉપશમ બરાબર. તો શું આવી ગયું? સર્વઘાતી પ્રકૃતિનો ક્ષય, ઉદિયાભાવી ક્ષય, અને સર્વઘાતી પ્રકૃતિનો સદ અવસ્થારૂપ ઉપશમ. હવે વાત આવી ગઈ બરાબર, આટલું સમજાયું બધાને. હવે થર્ડ વાત શું આવી? કે વર્તમાનકાલીન દેશઘાતી પ્રકૃતિના દેશઘાતી સ્પર્ધક. પહેલા બે માં શું આવ્યું હતું? સર્વઘાતી સ્પર્ધક. પહેલા બે વાક્યમાં શું આવ્યું હતું? બોલો બોલો જલ્દી બોલો. સર્વઘાતી સ્પર્ધક. સર્વઘાતી સ્પર્ધક નો ક્ષય, ઉદિયાવાદી ક્ષય, અને એ સર્વઘાતી સ્પર્ધક નો ઉપક્ષમ. વોટ ઇઝ ધ વર્ડ? ક્ષયોક્ષમ. ક્ષય ઉપક્ષમ. તો ઉદય તો આપણે લગાડ્યું એટલે સમજવા માટે ક્ષય ઉદય ઉપક્ષમ, અને શબ્દ શું છે? ક્ષયોક્ષમ. તો કયો કેવો ક્ષયોક્ષમ, કયો ક્ષય? તો કે ઉદિયાભાવી છે. કોનો? વેરી ગુડ. સર્વઘાતી સ્પર્ધકો ઘટિત કરી, હમણાં તમને આખું પિક્ચર ક્લિયર છે. સર્વઘાતી સ્પર્ધકો નો શું કીધું? ઉદિયાભાવી, અને સર્વઘાતી સ્પર્ધકો નો સદવસ્થારૂપ. બે વાત સમજાવી, સમજાય છે? થોડું કઠિન છે પણ સાંભળો, બે ચાર વાર સાંભળશો તો સમજાય. અને દેશઘાતી સ્પર્ધકો નો એક્સેલન્ટ, દેશઘાતી સ્પર્ધકો નો તો એકાદ તો આન્સર આપી જ દેજો. ચલો સારું, દેશઘાતી સ્પર્ધકો નો ઉદય થયું. તો ક્ષય ઉપક્ષમ ઉદય, ક્ષય ઉદય ઉપક્ષમ, 3 શબ્દ આવી ગયા જલ્દી જલ્દી. અને સ્પર્ધક કયા કયા આવ્યા? બે વાર આવ્યા સ્પર્ધક. કયા આવ્યા? સર્વઘાતી સ્પર્ધક બે વાર આવ્યા, સમજાય છે? અને દેશઘાતી સ્પર્ધક જેનો ઉદય એ દેશઘાતી, અને જેનો ક્ષય અને ઉપક્ષમ એ સર્વઘાતી. હવે આપણે આને હજી એક વાક્ય હમણાં નથી બોલતી, પછી બોલી તમને સમજાવવા માટે. આ 3ની મિલીજુલી અવસ્થાનું નામ છે, 3ની મિલીજુલી અવસ્થાનું નામ છે સંયોગક્ષમ બરાબર છે. હવે સામનો, હવે આપણે આને મતિ જ્ઞાનાવર્ણીય દેશગામી પ્રકૃતિ ઉપર ઘડી ચુકાય છે. ચલો કરી આપણે જલ્દી જલ્દી બોલશો. બોલો પ્રકૃતિ કઈ લીધી આપણે? પ્રકૃતિ કઈ લીધી આપણે? વેરી ગુડ. તો હવે મતી સાંભળજો, ધ્યાન. પેલા હું બોલું છું પછી તમને પૂછીશ. મતી જ્ઞાના વર્ણીય દેશઘાતી પ્રકૃતિ ના જે સર્વઘાતી સ્પર્ધકો છે, સમજાય છે? સર્વઘાતી સ્પર્ધકો નો ઉદ્યાભાવી છે. ખાલી યુ હેવ ટુ ફિટ ધ વર્ડ ઇન ધ ડેફિનેશન. પાછું બોલું છું. પહેલું વાક્ય ક્ષયોક્ષમ ની પરિભાષાના ત્રણ વાક્યમાંથી પહેલું વાક્ય, મતિજ્ઞાના વર્ણીય જે દેહઘાતી પ્રકૃતિ છે, એ દેહઘાતી પ્રકૃતિમાં જેટલા પણ સર્વઘાતી સ્પર્ધકો છે, જેટલા છે એટલા, કેવી રીતે આપણે બધું જોઈએ આમાં, જો પેલા જે સર્વઘાતી સ્પર્ધકો છે, એ સર્વઘાતી સ્પર્ધકો નો સર્વઘાતી સ્પર્ધક જે સર્વથા ઘાત કરે એવા સ્પર્ધકો નો ઉદ્યાભાવી કઈ છે, એનો ઉદય નથી. સમજાય છે? અગર સર્વઘાતી નો ઉદય આવી જાય ને, સમજાય છે, તો એટલું જ્ઞાન આવરણ થઈ જાય. હવે સાંભળજો, કયો ક્ષમ આપણે આપણું જ્ઞાન ખીલવીએ છીએ, એટલે શું આપણું, આપણી પાસે શું પ્રગટ છે, શું છે, શું નહીં, એનાથી શું થઈ શકે, શું કરી રહ્યા છે, એના ઉપર આવું છું. જલ્દી સમજાય છે? એક વાર કહી દો પ્લીઝ. પહેલી લાઈન સમજાય? કઈ પ્રકૃતિ પર ઘટિત કર્યું આપણે? વેરી ગુડ. મતિ જ્ઞાના વર્ણીય કર્મ એ સર્વઘાતી પ્રકૃતિ છે કે દેશઘાતી? ક્ષયોક્ષમ શેમાં ઘટિત થશે? તો એમાં કેમ ઘટિત થશે? થોડાક તમે કહેશો કેટલી વાર બોલાવો છો, તો પાકું થાય ને એટલું. તો મતિ જ્ઞાના વર્ણીય પ્રકૃતિના જે સર્વઘાતી સ્પર્ધકો, હું એ વિચારને કઈ દુકાન એને બોલે, અગર જો બોલે તો એને મીનામાં પાકું મીનામાં. સમજાય ને? મતિ જ્ઞાના, અને ખબર લોકો મને કહેવાની છે, સમજાય છે? ચલો, મતિ જ્ઞાના વર્ણીય કર્મ પ્રકૃતિ જે દેશઘાતી છે, એના જે સર્વઘાતી સ્પર્ધકો છે, સર્વઘાતી સ્પર્ધકો નો વેરી ગુડ ઉદ્યાભાવી કઈ છે, એટલે એના ઉદય નો હમણાં વર્તમાનમાં અભાવ છે. કઈ છે એટલે ઉદય નો અભાવ છે. અગેન, કઈ છે એટલે ઉદય નો અભાવ છે, કઈ છે એટલે નીકળી ગયા એ નથી. અન્ડરસ્ટુડ? બોલો. હવે આગળ, મતિ એટલે વર્તમાન, વર્તમાન ખાલી. મતિ જ્ઞાના વર્ણીય કર્મ પ્રકૃતિ જે દેશઘાતી છે, એના વર્તમાન કાલીન સર્વઘાતી સ્પર્ધકો નો ઉદ્યાભાવી છે. એ જ પ્રકૃતિના ભવિષ્યકાલીન, ભવિષ્યમાં જે ઉદયમાં આવવાના છે, એ ભવિષ્યકાલીન એ જ સર્વઘાતી સ્પર્ધકો નો. કઈ પ્રકૃતિના સર્વઘાતી સ્પર્ધક? એક્સલન્ટ. મતિ જ્ઞાના વર્ણીય પ્રકૃતિના સર્વઘાતી સ્પર્ધકો નો ભવિષ્યકાલીન સર્વઘાતી સ્પર્ધકો નો ઉદય ન આવવો જોઈએ. અગર એનો ઉદય જેટલો છે, સમજાય છે, એટલું જ્ઞાન જેટલો ઉદય છે આ સર્વઘાતી, એક એડ કરી લો આમાં, જેટલો એ સર્વઘાતી સ્પર્ધકો નો ઉદય છે, મતિ જ્ઞાના વર્ણીના સર્વઘાતી સ્પર્ધકો નો ઉદય છે, એટલું જ્ઞાન શું છે? વેરી ગુડ. આપણે શીખીએ છીએ ને કેટલો ઉદય, એટલું આવરણ, અને જેટલું સંયોગક્ષમ એટલું ખુલ. આટલું સમજાયું? બે વાક્ય સમજાયા, બે વાક્ય. હવે થર્ડ વાક્ય, થર્ડ વાક્ય શું છે? જલ્દી, વર્તમાન કાલીન મતિ જ્ઞાના વર્ણીય રૂપ દેશઘાતી પ્રકૃતિના શું કરો? દેશઘાતી સ્પર્ધકો નો ઉદય. સમજાયું? દેશઘાતી સ્પર્ધક નો ઉદય, બરાબર. સર્વઘાતી સ્પર્ધકો નો પણ ઉદય, અને થોડાક સર્વઘાતી સ્પર્ધકો નો ઉદ્યાભાવી છે, અને થોડાક સર્વઘાતી સ્પર્ધકો નો સર્વસ્થાનું ઉપક્ષમ. આ આખું માનવીને ક્ષયોક્ષમ દશા બને. હવે આને પ્રેક્ટિકલ લઉં, એટલે આખું થિયરી થઈ. જલ્દી 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 થિયરી થઈ ગયું, પાછું કહું છું. ચલો, કોને સમજાયું? ડોન્ટ વરી, નહીં. ઓકે, ચલો, દીપા વિશે આજે પાછળ ના એજન્સી. એનીવે, ચલો, સમજાયું? શું કીધું? ચાર વાક્ય બોલું છું, પાછળ ચાર વાક્ય. જલ્દી ઉપરની પકડ્યા ચાર વાક્ય, ચાર વાક્ય બોલી ના હું, કે ત્રણ પકડ્યા? એટલે કહું છું, ચોથું કોને પકડ્યું? કીધું ભાઈ, ચોથું વાક્ય કોને પકડ્યું? ચલો હું સમજાવું છું, પાછું જો સાંભળો. પહેલું વાક્ય, કાલે હું ચાર વાક્ય પાછા બોલું છું. મતી જાનાવર્ણીય જે દેશભાતી પ્રકૃતિ છે એ દેશભાતી પ્રકૃતિના અમુક વર્તમાનકાલીન અમુક સ્પર્શકોનો ઉદિયા ભાવિ છે, અમુક સ્પર્શકોનો ભવિષ્યમાં ઉદયમાં આવવા વાળા સ્પર્શકોનો સદવસ્થારૂપ ઉક્ષમ અને દેશભાતી પ્રકૃતિનો ઉદય અને સર્વઘાતી સર્વઘાતી સ્પર્શકોનો પણ ઉદય. હવે વોટ ઇઝ ધ રોલ ઓફ દેશભાતી પ્રકૃતિનો ઉદય અને વોટ ઇઝ ધ રોલ ઓફ સર્વઘાતી પ્રકૃતિનો ઉદય, આટલું સમજવાનું છે. બહુ ઇન્ટરેસ્ટિંગ છે, સમજાય છે? અગેન હવે હું આને પ્રેક્ટિકલ ઘડિત કરું છું. ભવિષ્યને સમજાયું? સદ અવસ્થા રૂપક્ષમ. ભવિષ્યની સામે શું લખતો? વેરી ગુડ. બરાબર. વર્તમાનની સામે શું લખતો? ઉડિયા ભાવિષ્ય. બરાબર. અને વર્તમાનમાં ઉદય કોનો? દેશભાતીનો. અને દેશભાતી સ્પર્ધકોનો. અને હજી નહીં, ઉદય કોનો? સર્વઘાતી સ્પર્ધક. સર્વઘાતી સ્પર્ધકોનો પણ ઉદય છે અને દેશઘાતી સ્પર્ધકોનો પણ ઉદય છે. બટ ધીસ ટુ ઉદય પ્લે ડિફરન્ટ રોલ, પ્લે અ ડિફરન્ટ રોલ. નાઉ વોટ ઇઝ ધ રોલ ઓફ દેશઘાતી પ્રકૃતિના સ્પર્ધકોનો, દેશઘાતી સ્પર્ધકોનો ઉદય? વોટ ઇઝ ધ રોલ ઓફ ધેટ? અને સર્વઘાતી સ્પર્ધકોનો ઉદય? વોટ ઇઝ ધ રોલ ઓફ ધેટ? આટલું સમજવાનું છે. બરાબર છે. હું એક ઉદાહરણથી તમને સમજાવી, તારે મજા આવશે. ઓકે, રિલેક્સ છો બધા? ટેન્શન માં આવી ગયા કે આ શું બધું છે? બાપરે, મારે તો પછીનો છૂટી ગયો. અહીંયા ખ્યાલ આવે છે? બસ અહીંયા આટલું છે. હવે આપણે એનું પ્રેક્ટિસ કરી લઈએ. જો સાંભળો હવે, અને ઘટિત કરી લીધું, પ્રેક્ટિસ કરો. ઓકે, પહેલા આપણે શું વાક્ય લીધું? પહેલા આપણે બે વાક્ય લીધા, સુધિયા ભવિષ્ય સર્વઘાતી, બરાબર, અને સદવસ્થારૂપ ઉપી સર્વઘાતી સ્પર્ધ. તો જેટલી માત્રામાં એ જે સ્પર્ધકોનો ઉદિયા ભાવિ થઈ છે અને સદવસ્થાનું ઉપક્ષમ છે સર્વઘાતી સ્પર્ધકોનો, એટલી માત્રામાં એનું નિમિત્ત નૈમિત્તિક સંબંધ છે. આ છે વાત થઈ કર્મમાં, આ પ્રણમન થયું કર્મમાં. હવે એની સામે એ પ્રકૃતિમાં જે સ્પર્ધકોનો આ પ્રમાણે ઉદિયા ભાવિ થઈ અને સદવસ્થાનું ઉપક્ષમ થયું, તો એનું નિમિત્ત પામીને અહીંયા ધ્યાનમાં શું થયું? અરે વાહ, કોણ બોલ્યું? હા, વેરી ગુડ. ધ્યાનમાં શું થયું? તો ધ્યાનમાં એટલી માત્રામાં ધ્યાનમાં વર્તમાન એ એટલો એ ધ્યાનનો ઉઘાડ, કારણ કે સર્વધાતી સ્પર્શકોનો ક્ષય હતો અને ઉપક્ષમ, જેને કહેવાય આપણે ક્ષયોક્ષમ. આનો ક્ષયોક્ષમ બહુ જોરદાર. ક્ષયોક્ષમ કેમ જોરદાર છે? કારણ કે ત્યાં ક્ષય અને ઉપક્ષમ છે. કોનો? તો કે સર્વધાતી સ્પર્શકોનો ક્ષય અને ઉપક્ષમ છે ભાઈ. એટલે અહીંયા એટલી માત્રામાં જ્ઞાન ઉગાડ્યું. અરે, સમજાયું કે નહીં? અને અહીંયા આપણે હવે આપણી વાત કરીએ તો સી ઓલ ધ ગ્રંથ આર સો રિલેટેડ. કાલે આપણે મોક્ષ પ્રકાશક માં આની વાત કરી હતી. કઈ રીતે તમની પંચેન્દ્રિય ક્ષયોક્ષમ વાળા જીવને આ ઉદ્દેશ આપવામાં આવે છે, કારણ કે એ જીવ તત્વો વિચાર કરી શકવામાં સક્ષમ છે. કે કારણ કે એની પર્યાયમાં આ પ્રકારનો ક્ષયોક્ષમ કર્મ સાથે સમજાયું હવે? અરે બોલો, તો એક સ્માઇલ આપો બધા. હા, સમજાય છે? કર્મ સાથે સમજાયું હવે? તો આપણા જ્ઞાનમાં એટલો આપણા સ્વભાવનો અંશ, જેને આપણે લક્ષણ કરીએ, એ સ્વભાવનો અંશ એટલી માત્રામાં ઉઘાડ રૂપે છે જેટલી માત્રામાં સર્વઘાતી સ્પર્ધકોનો ક્ષય અને ઉપક્ષમ છે. આટલું સમજાયું? બરાબર. હવે જે ઉઘાડ થયું ને, જ્ઞાનનો ઉઘાડ, સાંભળો હવે ભાઈ, જે જ્ઞાનનો ઉઘાડ થયું ને, તો એ જે જ્ઞાનનો ઉઘાડ થયો, એ ઉઘાડમાં, એ ઉઘાડમાં જે જ્ઞાન ઉઘાડ રૂપે આપણને પ્રાપ્ત થયું, એ ઉઘાડમાં તીવ્રતા અને મંદતા, સમજાય કે ઉઘાડનું જ્ઞાન કરે, ઉઘાડનું જ્ઞાન તો થયું, પરંતુ એમાં ઘણો બધો ઉઘાડ છે કે થોડો ઉઘાડ, સમજાય છે? ધેટ વેરી ડિપેન્ડ ઓન. પહેલા તો કીધું જ્ઞાનનો ઉઘાડ, વાર જ્ઞાનનો ઉઘાડ, બીકોઝ સર્વઘાતી સ્પર્ધકોનો જલ્દી જલ્દી પૂછે ઉદિયા ભાવી કઈ અને સદવસ્થા. તમે કીધું ઘડી ઘડી નહીં બોલાય, પણ પાકું કરો જલ્દી, ઉદિયા ભાવી કઈ અને સર, તો એ ઉઘાડ. હવે કેટલી માત્રામાં એ ઉઘાડ જ્ઞાનનો પ્રાપ્ત થશે, વિલ ડિપેન્ડ ઓન દેશઘાતી પ્રકૃતિનો ઉદય. અગર દેશઘાતી પ્રકૃતિનો ઉદય તીવ્ર છે તો ઉઘાડ ઓછો, અને દેશઘાતી પ્રકૃતિનો ઉદય ઓછો છે અને ઉઘાડ વધારે. અખિલમ સ્વામીને એક વારમાં યાદ રહેતું હતું, કેમ? કારણ કે દેહ જાતિ પ્રકૃતિ નો ઉદય મંદ હતો. અને શિવમૂર્તિ મુનિરાજ ને નમકાર મંત્ર પણ યાદ નહોતું રહેતું, કેમ? કારણ કે ઉઘાડ જ્ઞાન હોવા છતાં પણ ઉઘાડ જ્ઞાન નો વિકાસ નહોતો, કેમ? કારણ કે દેહ જાતિ પ્રકૃતિ નો જીવ હોય. સમજાય છે? રિલેટ થાય છે? આપણા આપણા ફિલિંગ હવે આપણા જ્ઞાન સાથે રિલેટ થાય છે. ઓકે, હવે એક પોઈન્ટ કે ભલે એ ઉઘાડમાં વિકસિતપણું હોય કે અવિકસિતપણું, સમજાય છે? તીવ્રતા હોય કે મંદતા, ઓછું ઉઘાડ હોય કે વધારે ઉઘાડ હોય, એક ક્ષયક્ષમમાં ઉઘાડ સાથે સામો સામો જલ્દી જલ્દી પકડજો. આપણે વર્તમાનમાં જે તમને પંચેન્દ્રિયનો જે ક્ષયક્ષમનો ઉઘાડ પ્રાપ્ત થયો છે એ ઉઘાડ સાથે, સમજાય ને? મોક્ષ માર્ગ નો કોઈ સંબંધ નથી. એ એટલો સફિશિયન્ટ ઉઘાડ આપણને બધાને પ્રાપ્ત થયો છે કે એ ઉઘાડમાં આપણે તત્વ નિર્ણય કરી શિવાયનું બુદ્ધિપૂર્વક નો પ્રયત્ન આવ્યો કે નહીં, અબુદ્ધિપૂર્વક નો ઉપાય. અરે યાદ છે કે નહીં? મોક્ષ ટકા છે કાલનું બુદ્ધિપૂર્વક નો ઉઘાડ અને પ્રયત્ન ઉપાય શું છે કે એ ક્ષયોક્ષમ જ્ઞાન ને જે ઉઘાડ આપણને પ્રાપ્ત થયો છે, જે સ્વભાવનો અંશ પ્રાપ્ત થયો છે, એ જ્ઞાન ને તું બુદ્ધિપૂર્વક તત્વ નિર્ણય તત્વ વિચારમાં લગાડી શકે એટલો ઉઘાડ તો મિનિમમ બધા સંગી પંચેન્દ્રિય જીવને છે ને છે. અરે બોલો, ખ્યાલ આવે છે? ખ્યાલ આવે છે? ઉધાર આપું? ઉધાર આપું? બોલો, બહુ ફની છું ઉધાર, પણ હવે આપું છું. થોડું રિલેક્સ થાય બધા. હવે આપણે પ્લેનમાં બેસીએ, બેસીએ ને પ્લેનમાં, તો જયારે આપણે બેસીએ ને, જસ્ટ બેસીએ, ત્યારે બિચારા ઓલા એર હોસ્ટેસ બેન શું કરે? અરે બેસ નહીં, સાંભળો તો, ઓલું બધું બતાવે ને આપણને. બિચારા કેટલી મહેનતથી, સમજાય છે? આમ ઓલું ઇન્સ્ટ્રક્શન બોલે ને પછી એક્ટિંગ કરીને આમ બતાવે, પછી આમ બતાવે કે તમારા નીચે આ છે ને ઉપર આ છે ને આમ થઈ જાય ને આમ થઈ જાય, તો આમ કરજો ને આમ કરજો. ઓનેસ્ટલી પૂછો કેટલા જણ ધ્યાનથી સાંભળે? સમજાય ને? બહુ પહેલા એક વાર ટ્રેનમાં લઈ ગઈ, મેં આ ગજબ છે, બોલા બિચારા આટલું ધન અને શું સમજાવે છે. Is it important, important or not? Bolo apne bhai, is it important or not? Very important. How much attentively we listen? And example, suppose I agree. Samjhai se? Tum kehte inspection to aaya to samro aayo ne ab karo implementation. Are hume no bas bola jaldi ko pata jaldi ko pati do bhai. Are bolo samjhai se? To ek karakshan gaan na ughar ki kartavya tu hatu. સમજાયું? એ ધ્યાનથી સાંભળીને પછી સપોઝ ક્યારેક કોઈ એવો ઉદય આવે તો એને તમે ઇમ્પ્લાય કરી શકો. એની માટે બિચારા મહેનત કરતા હતા, ખ્યાલ આવે છે? એવી રીતના બોલો, સમજાય છે? એવી રીતના શ્રી ગુરુ આપણને ઉપદેશ આપતા હતા કે પુણ્ય પાપ ના ઉદયો ની વચ્ચે તારા ઉઘાડ નું સંરક્ષણ જ્ઞાન ના માધ્યમથી મતિકૃત જ્ઞાન જે ઉઘાડ રૂપ આપણને પ્રાપ્ત થયું છે એ જ્ઞાન ના માધ્યમથી આપણે આપણા તત્વ નો નિર્ણય કરી શકીએ. નિર્ણય ની વિધિ વિધાન પ્રયોગ આપણને ગુરુ સમજાવતા હતા અને એ સમય આપણે સેલ્ફી ની ઝૂમ કરી છે ને? અરે બોલો, અહિયાં અત્યારે કે છે સેલ્ફી ને જો સેલ્ફી સેલ્ફી શું બોલો જલ્દી તો એક ફોટો ફોટો ફોટો. અરે અહિયાં કે છે ક્ષયોક્ષમ જ્ઞાન માં પારામિક ભાવ નો ફોટો પાડી શકીએ કે નહીં? અરે બોલો, તો કોનો ફોટો પાડીએ છે? બોલો, સેલ્ફ ને જોવું એ સેલ્ફી. ખરેખર તો ક્ષયોક્ષમ જ્ઞાન માં પારામિક ભાવ નો ફોટો પાડવો એટલે પારામિક ભાવ નો નિર્ણય કરો, પારામિક ભાવ નો અનુભવ કરો. અહીં સમજાય છે? જેવી રીતના સૂર્ય છે, સૂર્ય અને એની સામે વાદળા છે. હવે થોડો જે વાદળો છે હટ્યો અને સૂરજ નો પ્રકાશ જે થોડો પણ પ્રગટ થયો એ મને કોઈ સૂરજ નો પ્રકાશ સૂરજ નો અંશ છે કે નહીં? એ પ્રકાશ બોલો જલ્દી. એવી રીતના અહીંયા સર્વધાતી સ્પર્ધકો નો ઉર્યાભાવી કઈ જેટલી માત્રામાં અને સદવસ્થા ભૂષમ જેટલી માત્રામાં થયો એટલી માત્રામાં જે જ્ઞાન પ્રગટ થયું એ જ્ઞાન સ્વરૂપ નો અંશ છે, સ્વભાવ નો અંશ છે, લક્ષણ છે અને એના માધ્યમથી તું તારા જ્ઞાયક સુધી પહોંચી શકે એ જ્ઞાન સાધન છે, હથિયાર છે, કારણ છે, પ્રજ્ઞા છે જેના વડે તારે કરવો જોઈતો હતો એની બદલે જ્ઞાનને જે લુપ્ત ભાવમાં વેડફીને પાછળના વિષય ભોગોમાં અટકીને કષાય આદિ મો આદિ રાગ આદિ ભાવને પોષીને સંસાર પરિભ્રમણ ઉભું કર્યું તો કે છે કે સંગીત સંકેન્દ્રીય પરણ જ્ઞાન તને કુદરત છીનવી લીધે. લાંબુ થઈ ગયું? અરે બોલો, સમજાયું? ખ્યાલ આવે છે? તો જેટલી માત્ર શું આવ્યું, પ્રેક્ટિકલ સમજાયું? તો હમણાં આપણને ઉઘાડવું જ્ઞાન છે કે નહીં? કેમ છે? અચ્છા આપણને છોડો, નિકોટમાં જીવને છે કે નહીં બોલો, દીપા છે કે નહીં બોલો, ઉઘાડવું જ્ઞાન છે કે નહીં બોલો. કારણ કે આ શું છે? મને અક્ષર નો અનંતો ભાગ જાણ કે ત્યાં જે દેહ ખાતી પ્રકૃતિના જે દેહ ખાતી સ્પર્ધકો જે વર્તમાનમાં ઉદય ઉઠે છે બહુ તીવ્ર છે. તમને સમજાય કે બહુ તીવ્ર છે? ખ્યાલ આવે છે કે એ જ્ઞાન એટલું વિરાઈ ગયું છે, એ જ્ઞાન એટલું વિરાઈ ગયું છે કે જ્ઞાનની જે વ્યક્તતા નથી, એ જ્ઞાનની જે વ્યક્તતા નથી કે જ્ઞાનમાં કોઈ પણ પ્રકારનો નિર્ણય થઈ શકે એવી જ્ઞાનમાં યોગ્યતા. પોઈન્ટ સમજાય છે? કર્ણાનો કે રિલેટ કરું છું અને કે શું અર્થ છે? ધેટ મીન્સ કન્ક્લુઝન શું આવ્યું કે જે પ્રગતિ સંરક્ષણ જ્ઞાન છે અને એમાં સપોઝ વધારે માત્રામાં સંરક્ષણ ઉભરેલું હોય અને શાસ્ત્ર આદિ વાંચવાની જે આપણે કહે ને અવસર મળે ને વાંચી પણ ને યાદ પણ રહી જાય બધું, એ જ્ઞાનનું મધ ન થયું. પોઈન્ટ સમજાય છે? એ જ્ઞાન વધારે હો કે ઓછું હોવું ભારું છે, પરંતુ એ જ્ઞાન ને ક્યાં લગાડવું? તો કે જ્ઞાનને જાયક ના નિર્ણયમાં, એ જ્ઞાનને જાયકમાં ફરી ધારણ કરવું, એ જાયક જ્ઞાનનું જે બને એનો પ્રયત્ન કરવો, એ જાયકની અપાર મહિમા, એ જાયકની રૂચિ, એ જાયકનો નિર્ણય અંદરમાં થવો. પોઈન્ટ સમજાય છે? આપણે ગાઈએ છીએ ને, જ્ઞાન મે જેવી ગંધ આવતી નહીં, સમજાય છે? મોહ દુર્ગંધ સે ક્યો મે પીડિત હુઆ. જ્ઞાનમાં બોલો, જ્ઞાન જે વાળું જ્ઞાન છે એને જે જીવોને જાણવામાં, શરીર ઇન્દ્રિય ઘર કુટુંબ પરિવાર આદિને જાણવામાં, પર જીવોને જાણવામાં એની મહિમા, એની રુચિ, એની લુપ્તતા, ઓહો એ જે જ્ઞાનમાં આવે છે મને જલ્દી જલ્દી બોલો, એ જે માંથી સુખ આવે છે, એ જે માંથી જ્ઞાન આવે છે. જ્ઞાન મે જે યતી ગંધ આતી નહીં, મોહ દુર્ગંધ સે ક્યો મે પીડિત હુઆ, શુદ્ધ ચૈતન્ય કી ગંધ મે મસ્ત હો. શું કીધું? શુદ્ધ ચૈતન્ય કી ગંધ મે મસ્ત હો, આજ ઉપયોગ નિજ મે હી કીડિત હુઆ. શું કીધું? આ જે ઉપયોગ, એટલે જે ઉપયોગ, જે જ્ઞાન પ્રગટ હતું એ જ્ઞાન શેમાં કીડિત થઈ ગયું? કોને જાણવામાં? શેમાં કેન્દ્રિત થયું? શેમાં લીન થયું? શેમાં અભેદ થયું? કે એક સર્વક્ષમ જ્ઞાનની સાર્થકતા છે, જે સર્વક્ષમ જ્ઞાન અદય ભાવ અને પાનામી ભાવની વચ્ચે પ્રજ્ઞાથીની પટ્ટીને ધર્મમય ઔષધમી ભાવની પ્રાપ્તિ કરે. શું કીધું? જલ્દી જલ્દી શું કીધું? એ સર્વક્ષમ ભાવની સાર્થકતા છે જે પ્રજ્ઞાથીની પટ્ટીને કોની વચ્ચે? તો કે અદય ભાવ અને પાનામી ભાવની વચ્ચે પ્રજ્ઞાથીની પટ્ટીને બેની ભિન્નતાનું ભાવ વાસન કરી, એકને ગૌણ કરી, એકને મુખ્ય ઉર્ધ કરી, એમાં અહમ સ્થાપિત કરી, એનું વેદન કરી, એને જાણી, એમાં લીન થઈ, એમાં મગ્ન થઈ, એમાં અભેદ થઈ, એની અનુભૂતિ, એનો સ્વાદ, એનો સ્વાદ એ લઈને અંદરમાં ધર્મમય ઔષમી ભાવ અને ખ્યાશમી ભાવની પ્રાપ્તિ, આ સાર્થકતા. ચલો આગળ વધીએ. સમજાયું? પરિભાષા સમજાઈ? ચાર પોઈન્ટ કીધા સમજાયા? પાછા ચાર પોઈન્ટ કયા કીધા? જલ્દી જલ્દી પછી આગળ વધીએ. 18 ભેદ લેવા છે, 18 ભેદ. ચાર પોઈન્ટ કયા કીધા? બરાબર. એ જાતિ પ્રકૃતિઓ અન્ય વર્તમાન કાલીન સર્વજાતિ સ્પર્ધકો નો ભવિષ્યકાલીન એ જ પ્રકૃતિઓનો સ્પર્ધકોનો સદવસ્થારૂપ. આના કારણે શું થયું? સર્વધાતી પ્રકૃતિ, સર્વધાતી સ્પર્ધકોનો ઉક્ષમ થયો અને ઉદ્યાભાવી કઈ થયો, એના કારણે શું થયું? જ્ઞાન. બરાબર. અને એ જ પ્રકૃતિનો ઉદય જેટલો છે, કઈ સર્વધાતી સ્પર્ધકોનો જેટલો ઉદય છે એટલું જ્ઞાન આવરણ, અને જે જ્ઞાતિ પ્રકૃતિનો જેટલો ઉદય છે એટલું જ્ઞાન ઓછું વધતું છે, એનું માપદંડ જે જ્ઞાતિ પ્રકૃતિના ઉદયથી થાય. કોઈનું જ્ઞાન વધારે, કોઈનું સંરક્ષણ ઓછું, કોઈનું વધારે વિકસિત, કોઈનું ઓછું,
समझाएंगे. तो दैट विल बी डिसाइडेड बाय देश जाती प्रकृति. અને જે તું છે જ નહીં છે જ નહીં વાય કારણ કે સર્વધાતી પરબ્રહ્મ એટલો ઉદય છે. અને જેટલું છે વાય બીકોઝ એ સર્વધાતી પ્રકૃતિનો ઉદયાર આવી છે અને સદવસ્થાનું ઉત્સમ આવ્યું સમજમાં. બરાબર, એકદમ બરાબર ખ્યાલ આવે છે. તો જેટલું છે જ નહીં ને તો એ સંબંધે એવું જ્ઞાન જ નથી. સમજાય છે? આખા લોકાલોકનું જ્ઞાન છે આપણને. કેમ નથી? કેમ નથી? કેમ આના ભાષામાં આના ભાષામાં કેમ નથી લોકાલોકનું જ્ઞાન? કારણ કે સર્વ ધાતિ સ્પર્ધકોનો એટલો ઉદય. અને કેમ છે? કારણ કે સર્વ ધાતિ સ્પર્ધકોનો એટલો ક્ષય અને ઉત્તમ. અને એમાં વધારે ઓછું કેમ છે? કારણ કે જે ધાતિ પ્રકૃતિનો એટલો ઉદય અને તીવ્ર ઉદય કે બંધ. સમજાયું?
બોલો.
ઉદાહરણ આપું છું. 500 રૂપિયાની નોટ છે, આમ જ ઉદાહરણ થી સમજા. 500 રૂપિયાની નોટ છે, એને બાય મિસ્ટેક તમે 50 રૂપિયાની નોટ માઈ. સમજાય છે કે નહીં? અને માઈની કેટલી? સમજાય છે? પૂરું કરું છું 10 મિનિટમાં. ઓકે, 500ની નોટ છે અને માઈની કેટલી? બરાબર. તો છે 500 ને તમારા ધ્યાનમાં કેટલા આવ્યા? તો એટલું આગળ આવતા આગળ લેતું સામું ખાલી એટલું ઔદૈત અભિયાન. સમજાય કે એટલું એ સંબંધીને તમારું જ્ઞાન પ્રગટ નથી કે તમે જે તે જેમ તેમ જાઓ. આટલું સમજાયું? હવે 500 રૂપિયાની નોટ ને પોતાની માયની સુખનું કારણ માન્યું એ મિથ્યા જ્ઞાન છે. અને 500 રૂપિયાની નોટ એ મારાથી ભિન્ન ભૂતગળ છે એ જાણ્યું એ સમ્યક જ્ઞાન. ત્રણ વાત જલ્દી સમજાયું. કારણ સમજાયું? 500ની નોટ ને 50ની માયની ઔદૈત અજ્ઞાન. એને અમને આપણે આગળ ઔદૈત ભાવના એટલી જ ભેદમાં ઔદૈત અજ્ઞાન નામનો એક ભેદ છે. ચાલે સમજાય છે? તો 500ની નોટ ને 50ની એવું તો માન્ય જ નહીં છે. 50ની 500 માન્ય, 500ની 50 માન્ય ને. બરાબર જોઈએ, 500ની 500 માન્ય. પણ બાય મિસ્ટેક 500ની નોટ ને 50ની માન્ય. તો ઔદૈત બોલો. તમે નહીં બોલો તો મને નહીં ગમે. 10 મિનિટ બોલવાનું છે. જલ્દી જલ્દી 500ની નોટ ને 50ની માન્ય. માની ને જાણી, જાણ્યું કામ ને જાણી. 500ની નોટ ને 50ની જાણી. વેરી. 500ની નોટ ને સુખનું કારણ માનીને એના પર પોતાને માન માને એ સંયોગોના જે જે 500ની નોટ શું છે. અને આપણે શું કહ્યું? જ્ઞાન મેં ગેતી ગંધ મોહ દુર્ગંધ છે ક્યો મેં તીર્થ. ઉદાહરણ આપું તો ગીત સમજાય ને. તમે એમ ગાઓ તો મજા આવે. સમજાતું એમ થોડી ચાલે. મોહ દુર્ગંધ છે ક્યો મેં તેના કારણે દુખી થયો. 500ની નોટ ના કારણે. અરે બોલો, તેના કારણે દુખી થયો? મોદી ના કારણે, મોદી સાહેબ ના કારણે. બોલો, તેના કારણે દુખી થયો? તેના કારણે દુખી થયો? મોર. મારા ઘરમાંથી 5-5 નોટ 1000ની નીકળી તો દુઃખ કોને થશે? તમને વધારે કે મને વધારે? હમણાં નીકળી, આજે નીકળી શકો. નીકળી હમણાં 3-4 મહિના પહેલા. તો દુઃખી કોણ થશે? અરે બોલો, પૂછી કોણ થશે? દુઃખ છે જેના કારણે દુઃખ છે, જે જ્ઞાન માં જણાયું એટલે દુઃખ છે. અરે બોલો, જેમાં સદભાવ છે એટલે દુઃખ છે, જે સહયોગ માં છે એટલે દુઃખ છે. જોરથી બોલો. કોણ તારે દુઃખ છે? ગંધ છે ક્યો મેં પીડિત હુઆ શુદ્ધ ચૈતન્ય કી ગંધ મેં મસ્ત હો આજ ઉપયોગ નિજ મેં કીલિત હુઆ. બોલો બોલો જલ્દી. 500ની નોટે 50ની માની, 500ની નોટ ને પોતાની માની જાણી. અને 500ની નોટ થી હું જુદો ગાયક ભાવ છું એ મારા સુખનું કારણ દુઃખનું કારણ નથી. જે છે હો તો હો, ન હો તો ઉદય પ્રમાણ આવશે. અને મારી તાકાત કે કોઈની તાકાત નથી કે ઉદય થી વધારે ને સમય થી પહેલા મને 12માં કોઈ સહયોગ મળી જાય. મળી જાય તો આપણી ચતુરાઈ શું કામ? સવારીના દોડા કરીએ છીએ. બોલો શું કામ ના? તો કે કોઈ કામ ના. હા, કામ નથી. ગુરુજી કે છે કોઈ કોઈ પર્યાય ને કોઈ ભાવ સમજાય ને નિષ્ફળ નથી. કોઈ વિભાવ નિષ્ફળ નથી અને કોઈ સ્વભાવ ના આશ્રય થી ઉત્પન્ન થયેલી પ્રગતિ નિષ્ફળ નથી. વિભાવ સંસાર પરિભ્રમણ કરાવવામાં
અખર છે અને સ્વરૂપના આશ્રયથી પ્રગટ થયેલી નિર્મલ પ્રગતિ એ મોક્ષમાં લઈ જવા માટે સફળ છે. નિષ્ફળ તો કઈ નથી. સમજાયું? તો 500 ની નોટ ને પોતાથી જુદી માનવી, જાણવી, દુઃખનું કારણ સુખનું કારણ ન માનવું, એનું નામ સમ્યક જ્ઞાન. ચક્રવર્તી કી સંપલા ઓર ઇન્દ્ર ધરી કે ભોગ, સાગ ભીજ સમ ભિન્ન હૈ સમ્યક દ્રષ્ટિ. બોલો નાથ સિંહો વધી કે લોક માફો કેવા નામ નીકળ્યું? હું બધું નહીં બોલો, જમવાના ટાઈમ સાડા એક તો હોય તો સાડા 11 થઈ ગયા. સમજાય છે? શું યાદ આવે? અનિલીલા યાદ આવે? કોને યાદ આવે છે? સમજાય છે? ખ્યાલ આવે છે? તો ત્રણ વાત કીધી. હવે આપણે ખાલી 5 મિનિટમાં 18 ભેદ બોલીએ અને 18 ભેદ માંથી 3 થી 4 ભેદ કરી જલ્દી જલ્દી. ચલો સાયોક્ષમિક ભાવના આધાર. હા, વેરી ગુડ. ચાર સંચાર જ્ઞાન સમય તરત સાયોક્ષમિક ભાવ કેટલા ગુણમાં ઘટિત થશે? જલ્દી ગુણ ગુણ. નવ ગુણમાં. જલ્દી નવ ગુણ. કયા કયા નવ ગુણમાં સાયોક્ષમિક ભાવ ઘટિત થશે? જ્ઞાન, જ્ઞાન ગુણ, દર્શન ગુણ, શ્રદ્ધા ગુણ, ચારિત્ર ગુણ, દાન. અરે બોલો, લાભ ભોગ ઉભો. મેં આવ્યા છે, મેં જોયું ને આ સાઈડ. સોરી, દાન લાભ ભોગ ઉભો એમાં થયા. તેમાં ઘટતું ઘટિત થશે. આમાં સંયોગક્ષમિક ભાવ ઘટિત છે. બરાબર? જ્ઞાન અને જ્ઞાનની પર્યાય નો ને એક શેઠ સમજો. મને જ્ઞાન મિથ્યા જ્ઞાન સમજાય છે? મિથ્યા જ્ઞાન, જ્ઞાન નું બોલું છું. મિથ્યા જ્ઞાન, સમ્યક જ્ઞાન સમજાય છે? અવૈધ અજ્ઞાન અને કેવળ જ્ઞાન. જસ્ટ ફોર વર્ડ યાદ રાખો, ચાર વર્ડ યાદ રાખો. જલ્દી 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 લઈ આવે. નવો નવ ને નવ માં લઈ આવે. મિથ્યા જ્ઞાન, સમ્યક જ્ઞાન, અવૈધ અજ્ઞાન જેની આપણે ચર્ચા કરશું, અવૈધ અજ્ઞાન અને કેવળ દર્શન જ્ઞાન સાથે લઈ લો. શ્રદ્ધામાં જલ્દી શ્રદ્ધા ગુણની પર્યાયો, મોટી મોટી ઇમ્પોર્ટન્ટ ઇમ્પોર્ટન્ટ પર્યાય. શ્રદ્ધા ગુણની મિથ્યા દર્શન, જલ્દી જલ્દી મિથ્યા દર્શન, સમ્યક દર્શન, મિથ્યા દર્શન, સમ્યક દર્શન માં અંદર જાઓ તો અક્ષમિક સમ્યક દર્શન, ક્ષયોક્ષમિક સમ્યક દર્શન, ક્ષાયોક્ષમિક. ઓકે, એવી રીતના જશે. શ્રદ્ધામાં જ્ઞાનમાં શું લીધું? જ્ઞાનમાં જલ્દી જલ્દી જ્ઞાનમાં શું લીધું? મિથ્યા જ્ઞાન, સમ્યક જ્ઞાન, અવૈધ અજ્ઞાન અને કેવળ જ્ઞાન. સમ્યક જ્ઞાન જ આગળ વધતા વધતા કેવળ જ્ઞાન ને પામશે. કાલે ગાયું તું આપણે, નાના મતિષ્ઠ જ્ઞાન ને લે કેવળ જ્ઞાન આ તો કેવી. જ્યોતિ ને બોલો તો પાછું ગવડાવ્યું. જલ્દી બોલો. અરે પર્યાય માં છે રાગ અને હું તો વિતરાગી આ તો કેવી. એ સંયોગમાં છે દેહ અને હું તો આચરી આ તો કેવી. અરે સાચી જ બધાને ભૂખ લાગી. ચલો છોડું 5 મિનિટ. ચલો જલ્દી. તો જ્ઞાન માં શું થયું? સાયોક્ષમિક ભાવના આધાર ભેદ માનો એક ભેદ છે. સમજાય છે? સાયોક્ષમિક સમ્યક દર્શન અને સાયિક સમ્યક દર્શન. ચલો ચારિત્ર માં જલ્દી જલ્દી ચારિત્ર ની પર્યાયો. ચારિત્ર પહેલા મિથ્યા ચારિત્ર અને અસંયમ. અસંયમ નો કહેવાય કારણ કે ચોથા ગ્રંથાન વાળા જ્ઞાનીને પણ અસંયમ નો ભાવ. તો કોઈ છે અસંયમ? મિથ્યા ચારિત્ર, પછી અસંયમ, પછી સંયમ અસંયમ, પછી ઔક્ષમિક ચારિત્ર, સાયોક્ષમિક ચારિત્ર, સાયિક ચારિત્ર, વિચ ઇઝ યથાખાસ. જલ્દી 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 ફાસ્ટ આવ્યું. હાર પડે છે? કન્ફ્યુઝ થાવ છો? જલ્દી. ચારિત્ર ની પર્યાય મિથ્યા ચારિત્ર, અસંયમ, સંયમ અસંયમ, ઔક્ષમિક ચારિત્ર, સાયોક્ષમિક ચારિત્ર. અગેન સાયોક્ષમિક ચારિત્ર, સાયોક્ષમિક ભાવના અઢાર ભેદ માનો આપણે લઈ આવ્યું. અને લાસ્ટમાં શું લીધું? સાયિક ચારિત્ર. એનું બીજું નામ યથા. એક્સલન્ટ, બહુ સરસ આન્સર આપો છો. થઈ ગયું ચારિત્ર. હવે આપણે લઈએ વીર્ય. વીર્ય એટલે દાન, લાભ, ભોગ, ઉભો. વીર્ય તેમાં કઈ દર્શા છે? બે. સાયોક્ષમિક દાન, લાભ, ભોગ, ઉભો વીર્ય અને સાયિક દાન, લાભ, ભોગ, ઉભો વીર્ય. અપૂર્ણતા અને પૂર્ણતા. શું થઈ ગયું? હવે 18 ભેદ કોણ બોલશે? જલ્દી જલ્દી 18 ભેદ. જલ્દી જલ્દી જલ્દી. જ્ઞાન સંબંધી
चार, अरे वाह, ज्ञान संबंधी चार, क्या चार सुमति सुश्रुत सुअवधि सुमन परि वेरी गुड मनपन बराबर तो सुमति श्रुत सुश्रुत सुअवधि मनपन અને ત્રણ અજ્ઞા કુમતી હવે આ સાત ને એકદમ શોર્ટ માં સમજી લઈએ સાત ને એકદમ શોર્ટ માં સમજી લઈએ હમણાં આપણે જે વાત કરી જે ઉહારરૂપ જ્ઞાન પ્રાપ્ત થયું એ ઉહારરૂપ જ્ઞાન બધાનું અવલંબન છોડી ઇન્દ્રિયોનું અવલંબન છોડી જીવનું અવલંબન છોડી પરમાત્મા એકત્વ બુદ્ધિ છોડી અંતરમાં એ જ્ઞાન સ્વભાવ સન્મુખ ધરે અને સ્વભાવનો નિર્ણય કરે કે હું ક્યાંક છું એવો અનુભવ અને એવો નિર્ણય કરીને જે જ્ઞાન ઉત્પન્ન થયું એ જ્ઞાન સુમતિ સમ્યક જ્ઞાન સુમતિ એટલે સમ્યક જ્ઞાન સુશ્રુત એટલે સમ્યક જ્ઞાન જે જ્ઞાન સ્વભાવનો નિર્ણય કરે ને સ્વભાવનો અનુભવ કરે સમ્યક જ્ઞાન અને સુમતિ ને સુશ્રુત સાથે જેને પણ અવધિ જ્ઞાન હોય એ અવધિ જ્ઞાન કેવું થઈ જશે સુઅવધિ અને મને પડ્યા જ્ઞાન તો ભાવની મુનિરાજ ને જ પ્રગટ થાય છે એટલે એ તો સમ્યક જ્ઞાન જ છે આવું ચાર ભેટ થઈ ગયા અઢાર માંથી મારે ઘણું બધું શીખ્યા એટલે થાકી ગયા મને સમજાય આઈ કેન અન્ડરસ્ટેન્ડ બટ વેરી ગુડ સપોર્ટ થેન્ક યુ વેરી મચ આઈ એમ વેરી હેપી ચલો છેલ્લી ચાર જ્ઞાન થયા ચાર જ્ઞાન સુમતિ સુશ્રુત સુઅવધિ અને મન એટલે આ કોના દેખી સમ્યક જ્ઞાન માં સમ્યક જ્ઞાન માં અને જ્ઞાન સમ્યક કેમ કીધું સમ્યક કેમ કારણ કે જે જ્ઞાન સ્વભાવ નો નિર્ણય કરીને સ્વભાવ નું ભેદન કરી રહ્યો છે જે જ્ઞાન નો અંશ પોતાને જ્ઞાન ના માની જાહેર માને એ અંશ અંતિમ માં ઢળી ગયો એ અભેદ થઈ ગયો અને સમજાય છે ખ્યાલ આવે છે તો એને શું કેતું આપણે સમજો બરાબર અને કુઅવધિ કુશુદ કુઅવધિ ત્રણ મિથ્યા જ્ઞાન માં બે છે કે જે જ્ઞાન સ્વરૂપ માંથી ઉત્પન્ન થાય છે પરંતુ એ જ્ઞાન સ્વરૂપ ને ન ઓળખતા સ્વરૂપ ને ન જાણતા સ્વરૂપ નો નિર્ણય ન કરતા એ જ્ઞાન કોનો નિર્ણય કરે છે એ જ્ઞાન શેમાં લાગ્યું છે કોને જાણવામાં લાગ્યું છે શેમાં લીન છે શેમાં લુપ્ત છે તો પરગેમાં લુપ્ત છે એ જ જ્ઞાન મિથ્યા પરગે મિથ્યા જ્ઞાન નું કારણ નથી જ્ઞાન પરમાં લાગે ને સ્વને ભૂલે એ જ્ઞાન નું નામ મિથ્યા છે જ્ઞાન તો જ્ઞાન છે પરંતુ એ જ્ઞાન સ્વરૂપ ને નથી જાણતો તો મિથ્યા અને સ્વરૂપ ને જાણે છે આવી સમજ માં ખબર પડે છે તમારા ઘર માં ટેપ છે ને નળ નો નળ 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 સમજાય છે કે નહીં આ સાઈડ કરો તો ઠંડુ પાણી આવે અને એને આ સાઈડ કરો તો બધું બધું તમે અમને આ બધું પૂછો ને અમને તો મજા આવું તમને બહુ ખબર પડે તમે બધું આ બધું બોલો ને એ બધું તમને ખબર પડે એવું નથી ભાઈ સમજાયું તો એક બાજુ કરો તો શું આવે અરે બોલો અને હવે નહીં બોલો બોલવું તો પડશે ને એક બાજુ કરો તો બરાબર સમજાયું તો ટેપ નળ તો નળ જ છે ને એક જ છે એટલે નળ છે ને એક જ છે નળ એક જ છે પણ એક બાજુ કરો તો ઠંડુ એક બાજુ કરો તો એવી રીત નળ જલ્દી જ્ઞાન લો જ્ઞાન નો પ્રવાહ તો પણ જે જ્ઞાન સ્વભાવ માંથી ઉઠે છે જ્ઞાન થી પ્રતિપલ ઉઠે તરંગ જાતતા સુને આતમરા અરે આ બાલ સરી ગોપાલ સુનન સદ કો ચિન્મય વિરા જગાયા તુમને કિતની બાર હુઆ નહીં ચિરની ચરા કા હન જાગો છો કે સુતા છો જાગે છે અરે જાગે છે બોલો જાગો છો કે સુતા છો અરે બોલો પરમા જાગે છે ને સ્વરૂપ માં સુતા છે અને જ્ઞાની સ્વરૂપ માં જાગે છે ને પરમા સમજાયું સમજાયું તો જે જ્ઞાન એક જ્ઞાન ની સાત પર્યાય થઈને ચાર સમ્યક અને ત્રણ મિથ્યા જ્ઞાન તો એક છે જ્ઞાન ગુણ તો એક છે પણ એની અવસ્થામાં ભેદ પડે છે કારણ કે એ પર્યાય સ્વતંત્ર છે કે કોનો નિર્ણય કરે કોને જાણે કોને લીધે કોને અનુભવ કરે કોનું લક્ષ્ય કરે તેનો આમ પર્યાય સ્વતંત્ર છે જ્ઞાન ગુણ તો શુદ્ધ છે તેની પર્યાય સ્વતંત્ર છે પ્રબંધ માટે લક્ષ્ય માટે સ્વતંત્ર સમજાય છે કે નહીં ગુજરાતી ભાષામાં સમજાણું કઈ સમજાય છે ભગવાન છો ભગવાન ખાઓ મંત્ર કહેતે છે બોલો એ સમજાણું કઈ કર પ્રેમથી પુકારતે છે એ સમજાણું કઈ કર પ્રેમથી પુકારતે છે એ ગુરુદેવ ગોપાલ
और गुरुदेव को सुनना पड़ा भाग्य मानेंगे भगवान बनेंगे ये बड़ा भाग्य मानेंगे भगवान बनेंगे।
पैसा तो एक से बने पैसा पुत्र हो इसमें दुरुपयोग कर लिया समझाई थे ना ख्याल आ रहे थे ना समय आपकी पास बना पाते दुरुपयोग खाए थे के ख्याल आ रहे थे इनो निर्णय करो सात पर्याय थे कोनी ज्ञान संबंधी सात सयोक्षम भावनी सात पर्याय सात भेद थे दर्शन संबंधी समझाई थे दर्शन गुण संबंधी त्रोत चक्षु दर्शन अचक्षु दर्शन अवधि बराबर थे एक सयोक्षम भावनी पची जड़ी खाली आराम भेद बोल दे श्रद्धा गुणनी जड़ी श्रद्धा गुणनी श्रद्धा गुणनी वेरी गुड अरे वाह वेरी गुड सायोक्षमिक सम्यक दर्शन सायोक्षमिक भावना आधार भेद में श्रद्धा गुणनी पर कई पर्याय लेवाई अगर औक्षमिक भावनी श्रद्धा गुणनी पर्याय पूछ तो अनैच्छायिक भावनी श्रद्धा गुणनी पर्याय पूछ तो वेरी गुड समझाई से त्रोण भावनी श्रद्धा गुणनी त्रोण पर्याय खाई ने हूँ कहीं पूछू छू निर्मल पर्याय सायोक्षमिक भाव पूछू छू वेरी गुड हमें चारित्र जल्दी पूर्व पर चारित्र संयम अने सायोक्षमिक तो अनुस्वरूप आप नेक्स्ट टाइम समझू थोड़ू हार के पर बहुत सारा कहीं आप समझ ओके तो सायोक्षमिक सम्यक चलो पांच दान लाभ भोग उपभोग समझाइए ए संबंधी लो सायोक्षम भाव सायोक्षमिक दान सायोक्षमिक लाभ सायोक्षमिक भोग सायोक्षमिक बे लाइन गाई ना पूरी करिए बे लाइन गुरुदेव ने याद करिए जल्दी जल्दी प्रवचन करने को जब गुरुवर आते थे प्रवचन करने को जब गुरुवर आते थे कौन है जोया के स्वाध्याय मंदिर में गुरुदेव जी ने प्रवचन करना जल्दी जल्दी तो तमने लोगों ने फोन कर दृष्टि याद आ रही जो पाठ पर गुरुदेव जी बैठा थे अने शू कर लिया थे आंख बंद कर अंतर में खो जाते थे परमकारी जिनवाणी मातरों